તારીખ 10-8-1985 શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન પાના નંબર 2 સળંગ પ્રવચન નંબર 4 પાના બીજા પાના
ભેદ જ્ઞાન કેવી રીતે જેમાં જળનો પ્રવેશ નથી તે કેવી રીતે જાણે? કે જે આ જ્ઞાન પરમા પોતાને જાણે છે તે આ જ્ઞાન ની જ વાનગી છે, જ્ઞાનની ક્રિયા બતાવે છે, જ્ઞાન જાણવાની ક્રિયા કરે છે. અને અત્યારે જે રીતે જાણવાની ક્રિયા કરે છે તે જાણવાની ક્રિયામાં પ્રયાસ છે, તો પણ જાણવું તો છે, જાણવું એવું કાર્ય તો છે. વિપર્યાસ તો એટલો છે કે પરમા પોતાને જાણે છે, વિપર્યાસ એટલો છે. પરપદાર્થને જાણતા પરપદાર્થમાં ઈષ્ટ અનિષ્ટપણું કરે છે, અથવા આ મારો છે ને આ મારું નથી એમ જે કરે છે, એવું જે જ્ઞાન જાણે છે તે વિપરીત જાણવું છે જ્ઞાનનું. પણ જાણવું તે વિપરીત પણ નથી. એક પર્યાયમાં બે જુદી જુદી વાત લેવી છે કે જ્ઞાનની પર્યાયમાં જ્ઞાન ક્રિયા જાણવારૂપ પરિણમે છે, અને અત્યારે જે જાણવારૂપ પરિણમે છે એમાં ભૂલ અથવા મીઠાપણું વિપરીતપણું એટલું છે કે પરમા પોતાપણું કરે છે અથવા પરમા ઈષ્ટ અનિષ્ટપણું કરે છે. હવે એ પરમા ઈષ્ટ અનિષ્ટપણું કરે છે એને ગૌણ રાખીને જે જાણવાનું કાર્ય થાય છે, એ જાણવાનું કાર્ય થાય છે એ સ્વભાવનો નમૂનો છે એમ કહેવું છે. આત્માનું જે મૂળ જ્ઞાયક સ્વરૂપ એનો આ નમૂનો છે. જે જ્ઞાન પરને જાણતા અથવા જે જ્ઞાનમાં પરપદાર્થ પ્રતિબિંબિત થતા માત્રને માત્ર પ્રતિબિંબને જે જુએ છે એના બદલે પોતાને જુએ, જ્ઞાનમાં જ્ઞાનને જુએ, તો એને જ્ઞાન જણાય. અરીસાના દ્રષ્ટાંતે અરીસામાં પ્રતિબિંબને જુઓ તો કોઈ આકૃતિ દેખાય, અને તે જ અરીસામાં અરીસાને જુઓ તો અરીસો દેખાય. જોવાનો દ્રષ્ટિકોણ શું છે એના ઉપર આધારિત છે. પ્રતિબિંબ અરીસામાં ઉઠેલું હોવા છતાં, ઉત્પન્ન થયેલું હોવા છતાં, તે જેની આકૃતિ ધારણ કરે છે તે પરપદાર્થની તે પર્યાય નથી, પણ અરીસાની પર્યાય છે. એટલે અરીસો જ છે, અરીસાની પર્યાય છે એમ કહો કે અરીસો છે એમ કહો, બે એક જ વાત છે. પણ જોવાનો દ્રષ્ટિકોણ ઉલટો હોય તો પ્રતિબિંબ માત્રને જુએ છે તે અરીસાને ભૂલે છે, અને અરીસાને જુએ છે તે પ્રતિબિંબને ગૌણ કરી જાય છે. ખ્યાલ આવે છે કે આ પ્રતિબિંબ છે તો પણ એને ગૌણ કરી જાય છે. અરીસાની જે પરખ છે એમાં એવું જ છે, કાચની જે પરખ છે એમાં કાચ કેવો ચોખ્ખો છે અને કેટલું એનું દળ છે, પ્રતિબિંબ ઝીલવાનું કાચનું દળ કેવું છે એ જો એ પ્રતિબિંબ ઉપરથી જોવે છે, આંગળી આમ મૂકે તો જોનારો આંગળીને જોતો નથી, આંગળીના પ્રતિબિંબને જોતો નથી, પણ એના ઉપરથી દળને જોઈ લે છે. સામાન્ય માણસને ખ્યાલ ના આવે, એને આંગળીને આંગળીનું પ્રતિબિંબ દેખાય, પણ ફરક કરનારો એ કાચના પ્રકારને, કાચની ક્વોલિટીને જોઈ લે છે. તો વસ્તુ તો તેની તે છે, પણ જોવાનો દ્રષ્ટિકોણ જુદો છે. એમ અહીંયા આત્માને ઓળખવો છે તો ઓળખવાનો પ્રકાર એના જ્ઞાનમાં, ઓળખવા માટેનો જે પ્રકાર છે એ ઉત્પન્ન થવો જોઈએ. આટલી વાત છે. ઓળખવા માટે જે જ્ઞાનની ચિકિત્સા વૃત્તિ છે કે આમાં તત્વ શું, આત્મતત્વ શું, જ્ઞાન તત્વ શું, એ દ્રષ્ટિકોણથી જ્ઞાનને જોવું જોઈએ. ભલે જ્ઞાન અત્યારે એમ કામ કરી રહ્યું છે, પરને પોતારૂપ કરી રહ્યું છે, જાણી રહ્યું છે, શરીરને પોતારૂપ જાણી રહ્યું છે, બીજા પદાર્થમાં ઇષ્ટ પણ કરે છે, તો પણ ત્યાં એકનું જ્ઞાન જે છે, માત્ર જ્ઞાન છે, એને લક્ષમાં લઈ અને સ્વભાવ જ્ઞાન કેવું હોય, જ્ઞાનનો સ્વભાવ કેવો છે એને ઓળખવાનો અંતર પ્રયત્ન થવો જોઈએ. ઓળખવાના પ્રયત્નથી ઓળખાય. જો ઓળખવાનો પ્રયત્ન ન હોય તો ન ઓળખાય. આ તો સીધી વાત છે કે નહીં. પછી એવું નથી કે જ્ઞાન ને જ્ઞાનથી ઓળખે છે એમાં ક્યારેક જ્ઞાન ન હોય તો શું કરવું, એ પ્રશ્ન નથી. ઓળખવા માટે સદા ઉપયોગધારી જીવ છે જ, ઉપયોગમય જીવ દ્રવ્ય છે. જીવની પરિભાષા તથા સૂત્રમાં એ કરી છે, ઉપયોગમય જીવો, ઉપયોગમય જીવ દ્રવ્ય છે, એને ઉપયોગ લક્ષણથી જ ઓળખાયો છે. જ્ઞાન લક્ષણથી ઓળખાય છે અને ઓળખનાર પણ જ્ઞાન જ છે. વધારે સગવડતા શું છે, એક જાતની સુવિધા છે કે જ્ઞાન પોતે ઓળખનાર ભાવ છે ને એ જ્ઞાનના લક્ષણથી જ, પોતાના લક્ષણથી પોતે ઓળખનાર પોતાને ઓળખે છે, ઓળખનાર પોતે ઓળખાનાર પણ પોતે છે. એટલે એને બીજા અન્ય સાધનની, સાધનાંતરની આમાં કોઈ અપેક્ષા નથી રહેતી. પોતાને ઓળખવા માટે તિર્યંચ પણ પોતાને ઓળખી લે છે, એનું કારણ આ છે. બરોબર. અને રાત્રે જ્યારે આ બોલ વાંચ્યો ત્યારે પરમાગમ સારનો આધાર લીધો હતો 22 નંબરના બોલનો, કે જ્યાં જ્યાં જાણન પર્યાય છે ત્યાં ત્યાં અનંતી પર્યાય છે. અનંતી પર્યાય એટલે અનંત ગુણની પર્યાય છે. એ એટલા માટે કહેવામાં આવે છે કે કોઈ શાસ્ત્રના અધ્યયન કરનારને તર્ક થાય છે કે જ્ઞાનતે આત્મા, જ્ઞાનતે આત્મા, એમ જ્ઞાનથી તમે આત્મા ઓળખાવો છો તો જ્ઞાન તો એક ગુણ છે અને આત્મા તો અનંત ગુણનું સ્વરૂપ તે આત્મા છે, એનું શું કરશો? તો કે જ્યાં જ્યાં જ્ઞાનની પર્યાય છે ત્યાં ત્યાં અનંતી પર્યાય છે, અને જ્યાં જ્યાં જ્ઞાન ગુણ છે ત્યાં બીજા અનંતા ગુણ છે, કોઈ દૂર નથી. અને એ બધું આત્મા છે એમ નિશ્ચય કરવો જોઈએ, એમ ત્યાં વાત લીધી છે. ઓળખવા માટે એ વાત લીધી છે. તો અહીંયા શું કહે છે કે જે આ જ્ઞાન, આ જ્ઞાન કહીને વિદ્યમાન લેવું છે, આ કહીને જે આ પ્રવર્તતું જ્ઞાન, ચાલતો જે જ્ઞાનનો પર્યાય, કે જેમાં એ પરમા પોતાને જાણે છે, શરીરાદિ પરને જાણતા આ હું છું એમ જે જાણે છે, એમ કરીને જ્ઞાનને પકડાવે છે. જાણે તો છે ને તારું જ્ઞાન, ભલે પરમા પોતા પણ કરીને, પણ જાણવાનું કાર્ય તો કરે છે કે જાણતું નથી. તું જે રાગની મુખ્યતામાં જ્ઞાનને સદંતર ચૂકી જાશ એને એને અહીંયાથી પકડાવે છે, જ્યાંથી ચૂકી જાય છે ત્યાંથી પકડાવે છે. રાગ અને રાગનો વિષય શરીર આદિ પર દ્રવ્યો તેની મુખ્યતામાં જાણવા માત્ર અથવા જ્ઞાનને એકદમ પૂરેપૂરું ચૂકી જવાય છે, ત્યાંથી જ એને પકડાવે છે. તું પણ આ જાણે છે તે જ્ઞાન છે, ત્યાં પણ જાણે છે તે જ્ઞાન છે, એવી ક્રિયામાં પણ જાણે છે તે જ્ઞાન છે, એમ કરીને જ્ઞાન ઉપર લઈ જાય છે. કે આ જે જાણે છે તે જ્ઞાન છે ને તે જ્ઞાન છે તે નિજ, એટલે નિજ સ્વરૂપની નિજ સ્વભાવની વાનગી એટલે નમૂનો છે, એ સ્વભાવનો નમૂનો છે. જ્ઞાનની પર્યાયમાં સ્વભાવ અંશ ખુલ્લો છે. આ એક જ અનંત ગુણમાંથી આ એક જ ગુણનું આવું પરિણમન છે. વિખ્યાત્વ દશામાં, અજ્ઞાન દશામાં આ એક જ ગુણનું આવું પરિણમન છે કે જેથી કરીને ત્યાંથી સ્વભાવ ઓળખાય છે. અને સ્વભાવને ઓળખવા માટે જેથી કરીને આ એક જ સ્થાન છે, આ એક જ નમૂનો છે, અને બીજી કોઈ રીતે આત્મ સ્વભાવને ઓળખવાનું બની શકતું નથી. એટલે એક તો સમજણમાં એ સ્પષ્ટ કરી લેવા જેવું છે કે આત્માને ઓળખવા માટે જ્ઞાન સિવાય બીજું કોઈ સાધન નથી. બીજા કોઈ ગુણની પર્યાયથી આત્મા નહીં ઓળખાય અને આત્મા નહીં પકડાય બીજા કોઈ ગુણની પર્યાયથી. આટલી વાત સ્પષ્ટ થઈ જવી જોઈએ જેથી બીજી કલ્પનાએ ચડીને બીજી રીતે કોઈ કાર્ય કરવાનો વૃથા પરિશ્રમ ન થાય, ખોટો પરિશ્રમ ન થાય, એટલું સ્પષ્ટ કરવું જોઈએ. બીજા ગુણો હોવા છતાં બીજા ગુણોનું પરિણમન ઉલટું છે, અથવા કેટલાક ગુણોનું પરિણમન સામાન્ય સાધારણ પરિણમન છે કે જે બીજા પદાર્થોમાં છે, જેમ કે અસ્તિત્વ. અસ્તિત્વનું શુદ્ધ પરિણમન છે, પણ અસ્તિત્વ જેમ આત્માનું છે એમ અસ્તિત્વ ફૂગળનું પણ છે. તો ઓળખવા માટે તો જુદું પાડવું જોઈએ. આ દ્રવ જુદું કેવી રીતે પડે? જેમ 100 માણસના ટોળામાં ફલાણા માણસને તમારે મળવાનું છે તો એનું જુદું ચિહ્ન બતાવે તો મળે ને? બધામાં આ રીતે આ માણસ જુદો પડશે, એને તમે ઓળખી લીધો. જેને મળવાનું છે આ માણસ, એમ એનું જુદા પાડવા માટેનું લક્ષણ શું છે? અસ્તિત્વ આદિ કેટલાક ગુણો તો સાધારણ છે કે જે અન્ય પદાર્થોમાં છે, તેથી પણ આત્મા ઓળખાતો નથી. બીજા કેટલાક વિશેષ ગુણો છે, સામાન્ય ગુણો અને વિશેષ ગુણોમાં કેટલાક વિશેષ ગુણો છે, એની પર્યાય ઉલટી છે, તેથી પણ આત્મા ઓળખાતો નથી. આ વિષય લીધો છે પંડિત જયચંદ્રજીએ સમયસારના 246 કળશના ભાવાર્થમાં આ વિષય ખોલ્યો છે. 246 કળશના ભાવાર્થ કે આ આત્મા છે એને જ્ઞાન માત્ર કહ્યો, આખા સમયસારમાં વારંવાર આત્માને જ્ઞાન માત્ર કહ્યો, તેની પાછળ શું કારણ છે? કે અમૃતચંદ્રાચાર્ય કળશમાં કહે છે કે અમે જ્ઞાન માત્ર કહીને આત્માને વ્યવસ્થિત કહ્યો છે. ઇદમ અત્રમ જ્ઞાન માત્રમ આત્મતત્વમ વ્યવસ્થિતમ. વ્યવસ્થિત નામ પદ્ધતિસર આત્મતત્વને ગ્રહણ કરવા માટે, પ્રાપ્ત કરવા માટે જ્ઞાન માત્ર કહેવું તે એની વ્યવસ્થિતપણું છે, પદ્ધતિસરપણું છે, બાકી અપદ્ધતિ છે. જ્ઞાન માત્ર કહ્યું છે તે બરાબર છે. એના ઉપરથી પંડિત જયચંદ્રજીએ વાત ખોલી કે જ્ઞાન માત્ર કહીને આત્માને ઓળખાવવો છે, આત્માની ઓળખાણ કરાવવાનું પ્રયોજન છે આચાર્ય મહારાજ, એટલે વારંવાર જ્ઞાન માત્ર કહે છે. તો એનો અર્થ એ થયો કે જે નથી ઓળખતો એવો જે અજ્ઞાની, એને ઓળખાવે છે. એટલે આ શાસ્ત્ર મુનિઓ માટે છે એ વાત રહેતી નથી. આત્માની ઓળખાણ કરવાના તબક્કામાં જેને પ્રવેશ કરવો છે એને માટે આ શાસ્ત્ર છે એ વાત પણ સ્પષ્ટ થાય છે. જે દિગંબર સંપ્રદાયની જે પદ્ધતિ ચાલી છેલ્લા 100-200 વર્ષમાં એમાં મોટી ગડબડ થઈ. પાછલા છેલ્લા 100-200 વર્ષમાં વધારે ગડબડ થઈ છે કે સમયસાર આદિ જે મહાન પરમાગમ હતા એને અધર મૂકી દીધા અને આદર કરી નાખ્યો. આ મુનિઓને વાંચવાના શાસ્ત્રો છે, આ આપણે ગ્રહસ્થોનું વાંચી શકીએ, આપણું આમાં કામ નહીં, આ મુનિઓનું કામ છે, આ તો મહાન પરમાગમ છે એમ કરીને આત્માને જે ઓળખવાનું સાધન છે એને અડસેલો મારી દીધો. એટલે સાહિત્યનું પ્રકાશન ન થયું.
બરાબર.
સમયસાર આદિ મહાન શાસ્ત્રોનું જે સંપ્રદાયની દ્રષ્ટિએ પણ દરેક સંપ્રદાય પોતપોતાના ધર્મશાસ્ત્રોનું જે પ્રકાશન કરે એ પ્રકાશન બંધ થઈ ગયું. એક છેલ્લા 50-100 વર્ષમાં શ્રીમદજીએ પહેલું વહેલું પ્રકાશન કર્યું. શ્રીમદ રાજચંદ્રજીએ પોતે એક સંસ્થા ખોલી ટ્રસ્ટ કર્યો ત્યારે જે શ્રીમદ રાજચંદ્ર જૈન શાસ્ત્ર માળા તરીકે અત્યારે પણ એ ચાલે છે. ટ્રસ્ટ અગાસમાં એનું મુખ્ય કાર્યાલય છે અને મુંબઈમાં પણ ઝવેરી બજારમાં ખારા કુવાવાળી ગલીમાં આજે પણ ઓફિસ છે, ત્યાં મળે છે આ સાહિત્ય. એ દિગંબર શાસ્ત્રોનું પ્રકાશનમાં સમયસાર, પંચાસ્તિકા, પ્રવચનસાર, પરમાત્મ પ્રકાશ એ સંસ્થાએ તે બહાર પાડ્યા છે. હયાતીમાં શરૂ થઈ પોતાના હાથમાં સમયસાર આવ્યું ત્યારે બહુ પ્રમોદ થયો. તેથી નોટું નહોતી, કાગળિયા નહોતા અને કોથળામાં કોથળીમાં રૂપિયા રાખતા, ત્રાસમાં રૂપિયામાં ગયા, રૂપિયાનો ત્રાસ ભરીને આપો. જે સમયસાર લાવ્યો એને ખૂબો ભરીને રૂપિયા આપ્યા. બહુમાન કર્યું, એટલેથી કાંઈ કિંમત કાંઈ એટલી નથી પણ બહુમાન. અને એમ કહ્યું કે હે કુંદકુંદાદી આચાર્યો, આપના વચનો આ પામરને પોતાને પામર ગણાવ્યા છે. આચાર્ય પાસે સ્વરૂપાનુસંધાન થવા અર્થે ઉપકારી થયા છે તેથી આપને નમસ્કાર કરીએ છીએ. દિગંબર શાસ્ત્રનું ને દિગંબર આચાર્યનું દિગંબરમાં નહીં જન્મ થવા છતાં આટલું બહુમાન કર્યું ને સંપ્રદાય વાળાએ ખોટું તડકે મૂક્યું. હમણાં એક પંડિતે લેખ આપ્યો છે કે ભાઈ આ શાસ્ત્રો પધરાવવાની વાત કરો છો સોનગઢના બીજાને, પણ શાસ્ત્રો તો આચાર્યોના છે, શાસ્ત્રો કાંઈ સોનગઢના નથી. અને તમે સંપ્રદાયવાળા હવે ઉપાડો લ્યો છો પણ છેલ્લા 100-200 વર્ષનો તમારો ઇતિહાસ તો જુઓ, પોતે દિગંબર પંડિત છે. આપણો ઇતિહાસ તો સંભાળો, આપણે તો આ સાહિત્યને સામું જોયું નથી ને મુનિઓ વાંચે એમ કરીને આપણે તો અધર મૂકી દીધું હતું. આ તો ધન્ય છે એ અજૈન અને શ્વેતાંબરોને, શ્રીમદ રાજચંદ્ર અને કાનજી સ્વામીને નામ લીધું છે, ગુરુદેવનું નામ લીધું છે કે જેણે આ શાસ્ત્રોનો વિપુલ પ્રમાણમાં પ્રકાશ કર્યો અને ઘરે ઘરે વાંચતું કરી દીધું અને આટલું બહુમાન કર્યું. દિગંબર શાસ્ત્રનું આટલું બહુમાન, દિગંબર આચાર્યનું આટલું બહુમાન આ લોકોએ કર્યું છે, એ શબ્દોને એ બહુમાન ક્યાં છે આપણી પાસે? જેણે આપણો આટલો આદર કર્યો આપણા આગમનો અને આપણા આચાર્યોનો, એ શાસ્ત્ર તમે ફગાવી દઈને તમે શું કરવા માંગો? આપણા વિદ્વાન નથી, સોનગઢ આવનારા નથી, બહારનો વિદ્વાન છે, તટસ્થ માણસે આ વાત કરી છે. આ તો તમે ખોટું કરો છો, આ વસ્તુ તો બરાબર થતી નથી એમ કરીને વાત લીધી છે. એ સમયસાર છે એ મુનિઓનું નથી, પણ ખરેખર જેને અજ્ઞાનને મિથ્યાત્વ છોડવું છે, ખાસ એ મુદ્દા ઉપર રચાયેલું એ શાસ્ત્ર છે, એક જ મુદ્દા ઉપર રચાયેલું શાસ્ત્ર છે, અને તે પણ કુંકુંદ જેવા મહાન સમર્થ આચાર્યનું. એટલે એ શાસ્ત્ર તો જેને અજ્ઞાનને મિથ્યાત્વ મટાડવું છે એને એથી ઉત્કૃષ્ટ કહેનાર કોઈ જગતમાં અત્યારે નથી, અત્યારે તો નથી. ભગવાન બિરાજતા હોય ને દિવ્ય ધ્વનિ આવે બીજી વાત છે, બાકી અત્યારે તો આ મુદ્દા ઉપર કોઈથી વિશેષ કહી જાય એવું દેખાતું નથી. એ પરમાગમોના આ જે બધા અનુભવ પ્રકાશ આદિ જે ગ્રંથો કર્યા છે, ભલે દિગંબર વિદ્વાનો જ્ઞાનીઓ છે તો પણ એમને મૂળિયા જેડ્યા છે બધા પરમાગમમાંથી, સમયસાર પછી પોતાની શૈલીમાં પોતાની ભાષામાં આ વિષયને વ્યક્ત કર્યો છે એમ છે. ખરેખર હાજી સમયસારની બરાબરી કરી શકે એવું તો દિગંબર સાહિત્યમાં પણ એવું શાસ્ત્ર નથી, ખ્રિસ્તાનીમાં તો પ્રશ્ન જ નથી. દિગંબરમાં આ મુદ્દા ઉપર આવી રચના, કુંકુંદાચાર્ય જેવી રચના, એટલું તો ગુરુદેવ કહેતા. ભરત ભરત ક્ષેત્રમાં આ શાસ્ત્ર અજોડ છે એમ કહેતા. એવું છે, ખરેખર એવું છે. ચારેય બાજુથી વિષયને એટલો બધો સ્પષ્ટ કર્યો છે, જે વાત હાથમાં લીધી છે એને એટલી છણી છણીને સ્પષ્ટ કરી છે. 45 આગમમાં તો મૂળ વાત નથી, જે મૂળ વાત હોવી જોઈએ એ મૂળ વાત નથી. આત્માના સ્વભાવની સ્વરૂપની જે મૂળ વાત હોવી જોઈએ એ વાત નથી, કે એ સ્વભાવ દ્વારા શું થઈ શકે ને શું ન થઈ શકે. ભલે પર્યાયમાં આત્મા રાગાદી વિભાવને કરે છે તો પણ તે રાગાદી વિભાવ સ્વભાવ દ્વારા કરી શકાતો નથી, એ વાત ક્યાંય નથી. ભલે ઘડો થવામાં કુંભાર નિમિત્ત દેખાય છે તો પણ ઘડાની પર્યાયમાં કુંભાર ક્યાંય આવતો નથી, આવે છે ક્યાંય. માટી ઢેફાના ઢેફામાં તો કુંભાર નહોતો, એ માટીને પલાળીને ગુંદીને પિંડ કર્યો એમાં પણ કુંભાર નહોતો, કે આવી ગયો એમાં કુંભાર. ચાકડે પણ કુંભાર ચડ્યો નહીં, માટી ચડી, અને એમાંથી આકાર કર્યો જે ઘડાનો એ પણ માટીનો જ થયો, કુંભારનો નથી થયો, ક્યાંય કુંભાર નથી. નિમિતપણે હોવા છતાં જેમ ઘડાનો કુંભાર અકર્તા છે તેમ આત્માની પર્યાયમાં રાગ હોવા છતાં સ્વભાવથી આત્મા રાગનો અકર્તા છે, કેમ કે રાગમાં આત્માનો સ્વભાવ આવતો નથી. આ મુદ્દો 45માં ક્યાંય નથી. કોઈ 45ના વાંચનાર સાધુ હોય એને પૂછજો કે આ મુદ્દો ક્યાં આવ્યા, ક્યાં આવે છે અમને બતાવો.
બરોબર,
આત્માના સ્વભાવની મૂળ સ્વભાવની આવી વાત ક્યાં આવે છે એ બતાવો. આખું પ્રકરણ જ નથી, અધ્યાત્મનું પ્રકરણ નથી. જીવ સામાન્ય છે એ એક રૂપ રહે છે અનાદિ અનંત નિગોદથી માંડી અને સિદ્ધ અવસ્થા સુધી. જીવ સામાન્ય, જીવ સામાન્યપણે જ રહે છે એ વિષય ક્યાં છે. રાગાદી થાય છે એથી બહાર થાય છે, એમાં આત્મા આવતો નથી. હે પણ બીજા આગમો ક્યાં છે અત્યારે, ઉપલબ્ધ આગમોની વાત છે ને. જે આગમ જે સાહિત્ય આગમ તરીકે વિદ્યમાન છે એમાં જે સમયસારની કૃતિ છે એની સરખામણી કરો તો ક્યાંય મળતું નથી એમ કહેવાય છે. એ તો અનંતા થઈ ગયા છે, એમાં ક્યાં સવાલ છે. પણ છતાંય તે એક ન્યાય બીજો છે, એક બીજો ન્યાય છે. આ વિચારવા જેવો વિષય છે. કે જે આગમ જે જ્ઞાની પોતાને ઉપકારી થાય એનો વિશેષ મહિમા થાય. એની આગળ બીજાનો અનાદર નથી, પણ એટલી મુખ્યતા બીજાને ન થાય. આ એક ન્યાયનો વિષય છે. ગુરુદેવને તો એ આગમ ઉપકારી થઈ નથી કમ્પેરેટિવલી, પણ એમની વાત તો સત્ય છે કે હું આગમ નથી અત્યારે, પણ નહીતર એમને એ આગમ ઉપકારી થઈ નથી. એટલે એમના વિશેષતા એ વાતની કરે તો કાંઈ અતિશયોક્તિ નથી. ન્યાય ન્યાયસર છે, ન્યાય સંપન્ન વાત છે, એટલું લેવું જોઈએ. શું પ્રશ્ન ચાલ્યો હતો? હું શ્રેયાંશ પ્રસાદ આવ્યા ત્યારે પછી બેનશ્રીને પૂછ્યું કે કેટલી પ્રતિમાઓની પ્રતિષ્ઠા છે, તો કે 135 નંદીશ્વર જિનાલયમાં, 52 અને 80 પંચમેરુની, 80 અને 52 જિનાલયની, 52 132 અને ઉપર 3 135 પ્રતિમાની સ્થાપના નંદીશ્વર જિનાલયમાં થશે. બાર ની આવે એ જુદી, પણ આપણે પ્રસંગ જેનો છે આનો છે. બીજા મંદિરોમાં પણ ભગવાન તો બિરાજે, સમોસરણમાં 4 2 8 છે, સમોસરણમાં ને માનસ્તંભમાં 8 ભગવાન છે, સમોસરણમાં એથી મંદિર ભગવાન 9, મૂળ મંદિરની અંદર નીચે ઉપર પીઠિકા ઉપર ભગવાન છે, મહાવીર સ્વામીની મોટી પ્રતિમા પરમાગ મંદિરમાં છે, એ સિવાય બીજી 135 બધાને એમ કે આ લોકોને કાંઈ ધરવ નથી, પણ ન થાય ધરવ એવો વિષય છે. એ વિષય ભાવનાનો એવો છે. એમનો પ્રશ્ન તો બીજો હતો, 135 માં 134 રાખો તો તમને શું વાંધો છે, કે તમને શું ફરક પડી જાય છે? પણ આ સમાજની અંદર ગડબડ તો બંધ થઈ જાય, અમે તો સામાજિક વાત કરવા આવ્યા છીએ. શું ભક્તિ બધાની હોય તો એનો નિષેધ તો કેમ થાય? જ્યારે એ ભક્તિનો પ્રસંગ ઊભો થયો હોય તો એ ભક્તિનો નિષેધ કેવી રીતે કરી શકાય? તો એમને એક બીજો પિન પોઈન્ટ પ્રશ્ન ઉઠાવ્યો કે તો ગમે એ બીજું નામ આપો, કે બીજું કંઈક બીજું કરો, આ બધું કાઢી નાખો જે વાંધાવાળી વાત છે, અને એનો તમને રાગ શું કરવા છે? ચાલે એમને બહુ જ અમારા ઉપર ઉપકાર થયો છે એટલે રાગ તો હોય છે. જેનો પર્યાય પર્યાય ઉપકાર વર્તે છે, ઉપકારમાં પોતે લખ્યું છે, એમના પ્રત્યે રાગ હોય તો એ ન્યાય સંપન્ન વિષય છે. એમાં ના પાડવાનો નિષેધ કરવાનો કોઈ બીજાને અધિકાર નથી. બહુ મુદ્દાની વાત હતી. ભુંડાચાર્યનું ત્રીજું પદ લીધું છે અને એમની શ્રેષ્ઠતા પણ એમની રચના ઉપરથી દેખાય છે, પણ એનો એમને શ્રેષ્ઠ કહીએ એટલે બીજાનો અનાદર કરીએ છીએ એવું અર્થઘટન ન કરવું જોઈએ. એ અર્થઘટન ન્યાય સંપન્ન નથી એમ કહેવું છે. એ તો નથી ને, હું એનો હું હોયંગે મુનિ કુંડ કુંડ છે એમ કરીને એક આચાર્ય લખ્યું છે કે કુંદકુંદાચાર્યને જ્યારે રચનાઓને એમનું સ્વરૂપ જોઈએ છે ત્યારે આવા કોઈ મુનિ થયા હશે કે થશે એમ લાગતું નથી. એટલે ભૂતકાળ લઈ લીધો, ભવિષ્યકાળ અનંત તો નહીં થાય કાંઈ. તમે જે પ્રશ્ન ઉઠાવ્યો કે આવું ભૂતકાળમાં આગમ નહીં થયું હોય, પણ એ ઉપકાર જ્યારે પ્રત્યક્ષ થાય છે અને એ પોતાના આત્મા ઉપર જ્યારે ઉપકાર થાય છે ત્યારે એની વિશિષ્ટતા જે આવે છે એ પ્રકાર આખો જુદો જ છે રાગનો. એ બીજાને સમજી શકે, જેને ઉપકાર થયો છે એ સમજી શકે, બીજાને સમજી શકે. સમુદ્રમાં ડૂબતો હોય, હમણાં પ્લેન તૂટી પડ્યું ને પેસિફિક મહાસાગરમાં ગયા હોય, એમાં કોઈ ડૂબતો હોય એને કોઈ બચાવે તો એ બચાવનાર પ્રત્યેની લાગણી ડૂબનાર જ ને જ હોય, બીજો એ વાત નહીં સમજી શકે. અને એ તો એક મરણમાંથી છોડાવનારની વાત છે. જે અનંત જન્મ મરણ થી છોડાવનાર છે એના પ્રત્યેના ઉપકારની કોઈ હદ નથી. કેમ કે એમણે જે ઉપકાર કર્યો એની એ હદ નથી, તો એના પ્રત્યેની લાગણી ને ભક્તિની પણ હદ નથી. બે વાત સામે સામે છે, તોડવા બેસો તો બે વાત સામે છે. એની અંદર કોઈ ઉપકાર થયો છે ને, એની બચનારને એ ભાવ છે એવો કે આ આ આમના વચનો મને ન મળ્યા હોત, આ વ્યક્તિ ન હોત, આને આના વચન ન હોત, તો કોને ખબર છે કે બીજા કેટલા અનંતકાળ સુધી હું પરિભ્રમણ કરીને જન્મ મરણ કરતો હોત. એ ચિત્ર એની પાસે ખડું થાય છે, તાદ્રશ થાય છે. અને જેમ એમાંથી કોઈ સમુદ્રમાંથી હાથ પકડીને બહાર લઈ લે એમ જ એને દેખાય છે કે આણે મારો હાથ પકડ્યો છે. પછી એની અંદર બીજી વાત ચાલે નહીં, એના પ્રત્યેની જે લાગણી છે એમાં કોઈ બાધા કરે તો એને પોતાને સંમત થાય કે મંજૂર થાય એવું ન બને. અશક્તિ હોય તો ભલે બીજું કાંઈ ન કરે, પણ સંમત તો ન જ કરે. એટલી વાત સ્પષ્ટ છે. એ પંડિતે કેવું લખ્યું છે કે આપણા સંપ્રદાયે જેટલી એમ કે દિગંબર સાહિત્યની અને આચાર્યોનું બહુમાન નથી કર્યું, એટલું આ જે શ્વેતાંબરમાંથી નવા આવ્યા શ્રીમદ રાજચંદ્રજીને કાંજી સ્વામીજી બી વ્યક્તિઓ એણે કર્યું છે. આ તો આ એક વિચાર માગે એવો વિષય છે. આપણો સ્તુતિ સરસ છે એ શાસ્ત્રની અંદર, અને ત્યાં આખું શાસ્ત્ર પૂરું કર્યા પછી આ 246મો કળશ છે, એ 415 ગાથા ઉપરનો કળશ છે. પછીનો ત્યાર પછી પણ ટીકાકાર આચાર્ય મહારાજને આ વિષય કહેવાનું મન રહ્યું છે, એટલે પરિશિષ્ટમાં એમણે જ્ઞાન લક્ષણથી આત્મા ઓળખાય છે એ વાતને પરિશિષ્ટની અંદર પ્રશ્ન ચર્ચાનો ઉત્તર ગોઠવી, પ્રશ્ન ચર્ચારૂપ પ્રશ્નને ઉત્તર ગોઠવીને ચર્ચા ગોઠવીને એ વિષયને વધારે સ્પષ્ટ કર્યો છે. અને જ્યાં વધારે સ્પષ્ટ કર્યો છે ત્યાં એમણે જ્ઞાન લક્ષણમાં સ્વસંવેદનથી જ્ઞાનના સ્વસંવેદનથી જ્ઞાન પ્રસિદ્ધ છે એવી એક વાત કહી છે. ચર્ચા પૂરી કરતા પહેલા આ વાત કહી છે કે સ્વસંવેદનથી જ્ઞાનની પ્રસિદ્ધિ છે, એટલે અહીંયા જાણવું લીધું છે. એ જાણવું એટલા માટે લીધું છે કે જાણતો હોવા છતાં, પરપદાર્થને પ્રસિદ્ધપણે જાણતો હોવા છતાં ચૂકી જાય છે. તો તું જાણે છો એ વાત તો પહેલાં પકડ કે જાણવાનું કાર્ય તારું છે. એ જાણવારૂપ જ્ઞાન ક્રિયામાં વેદનની એક ભાવ ઉપસ્થો ભાવ છે, અનુભવનો ભાવ ઉપસે છે. અનુભવ કરવો એ જ્ઞાનનો ધર્મ છે, વેદવું એ જ્ઞાનનો ધર્મ છે, એમ વેદન અને અનુભવ ઉપર લઈ જવું છે. અને એ જ્ઞાનનો ધર્મ હોવાથી, જ્ઞાનનો એ વિશિષ્ટ ધર્મ હોવાથી જ્ઞાનથી જ પકડાય છે, બીજી રીતે પકડાતો નથી. એટલે અહીંયા તો એમ લીધું છે. જુદા નથી, એ તો પોતાનો એનો ધર્મ છે એટલે ક્યાંથી જુદા હોય? જ્ઞાનનો પોતાનો જ ધર્મ હોય એટલે ક્યાંથી જુદો હોય? તો જુદો હોવાનો સવાલ જ નથી. કે આ નિજ જ્ઞાન વાનગી ઘણા સંતો ઓળખી ઓળખીને અજર અમર થયા. જેણે જ્ઞાનના અંશ ઉપરથી અખંડ સ્વભાવ, અખંડ જ્ઞાન સ્વભાવને ઓળખી લીધો, એ બધા અજર અમર થઈ ગયા. વાત આટલી છે. પ્રારંભમાં કોઈ મુખ્ય મુદ્દાની વાત હોય તો આટલી છે કે જ્ઞાન લક્ષણ દ્વારા જ્ઞાન સ્વભાવી આત્માને ઓળખવો અથવા જ્ઞાન સ્વભાવી આત્માનો નિશ્ચય કરવો. જે 144મી ગાથામાં કહી ગયા કે પ્રથમ તો શ્રુત જ્ઞાન દ્વારા જ્ઞાન સ્વભાવી આત્માનો નિશ્ચય કરવો, પછી અનુભવ થશે એમ કરીને અનુભવની વાત પક્ષાંતિ ક્રાંતિની લીધી છે. પણ પહેલા નિશ્ચયપૂર્વક અનુભવ થાય છે એટલે પહેલી વાત નિશ્ચયને કારણમાં લઈને કાર્યની વાત લે છે, પદ્ધતિ કાર્ય કારણની છે અમરચંદ આચાર્યજીની. એટલે હવે એ જ્ઞાન છે, જ્ઞાન પરમા પોતારૂપણે જાણે છે એવી પ્રક્રિયા કરી રહ્યું છે જ્ઞાન. ત્યાં જ્ઞાનથી આત્માને અથવા જ્ઞાનને જુદું પાડવાની, ઓળખાણ કરવાની પ્રક્રિયા અથવા વિધિ કેવી છે એ વિચાર માત્રનો વિષય નથી, પણ થોડો પ્રયોગનો વિષય છે. વિચાર સાથે ચાલતો હોય છે, પણ પ્રયોગ રહિત વિચાર માત્રનો એ વિષય નથી. પણ વિચાર સહિત, વિચાર દશામાં તો ઊભો છે, વિચાર સહિત પ્રયોગનો વિષય છે. એને સ્પષ્ટ કરીએ તો એ રીતે છે કે જ્ઞાન પરમા પોતાપણું કરે છે તો એને તપાસવું જરૂરી છે કે પરમા પોતે જાય છે, પરમા પોતે પ્રવેશ કરે છે, એને તપાસવું જોઈએ. અથવા પોતામાં પરનો અનુભવ કરે છે ત્યારે પણ એને તપાસવાની જરૂર છે, વિચારવાની નહીં, તપાસવાની જરૂર છે કે કાંઈ કોઈ પર મારામાં આવે છે. અને તે કેવી રીતે? એક માણસનું સોનું ખોવાઈ ગયું, ઝૂંટું આવી ગયું, ચોરાઈ ગયું, કાંઈ પણ થઈ ગયું, માણસને દુઃખ થાય છે કે સોના જેવું સોનું દાગીનો ગયો, એને દુઃખ થાય છે. શું કરવા થાય છે? બીજાનો જાય તો દુઃખ થાય છે, પોતાનો ગયો છે એટલે દુઃખ થાય છે. તો એને તપાસવું, તારા જ્ઞાનમાંથી હું ગયો? એ વખતે જરાક સાવધાન થઈ જવું કે આ જ્ઞાન સ્વરૂપી હું છું, જાણનાર હું છું, જાણી રહ્યો છું હું. સોનું ગયું એમ જાણ્યું ને, તો ક્યાંથી ગયું? આત્મામાંથી ગયું? બતાવજો. અથવા કોઈ ચીજ મળે છે ત્યારે હરખ થાય છે, આ સરવૈયામાં નફો વીધો, રૂપિયા વધે છે ને, આ વખતે બમણા તમણા નફામાં રૂપિયા આવ્યા, સરવૈયું બોલે છે, હરખ થાય થાય ને વેપારીને આ દાખલો લઈ તપાસમાં આત્મામાં શું આવ્યું? તપાસવું, વિચારવું નહીં પણ તપાસવું કે જ્ઞાનમાં શું આવ્યું. આત્મામાં એટલે જ્ઞાનમાં, જે જાણી રહ્યો છે એવો આત્મા, એના જ્ઞાનમાં શું આવ્યું? એથી વધારે લઈએ તો કે આ સ્વાદ લઈએ છે કે આ દ્રાક્ષ મીઠી છે, તો એ મીઠી લાગે છે ત્યારે જ્ઞાનમાં શું આવે છે? તપાસો, મીઠી લાગે છે ને જ્ઞાનને, મીઠી લાગે છે કે નહીં? કે મીઠાશ એની જણાય છે. જાણવું જુદી વાત છે, લાગવું જુદી વાત છે. પણ એ ઊંધું પકડે છે કે મને લાગે છે, જ્ઞાન તો કોરું રહે છે. જ્ઞાનને મીઠાશ ભણી જતા નથી, ચોંટી જતા નથી. જ્ઞાન તો સ્વભાવે લુખું છે, સ્પર્શ રસ ગંધ વર્ણ શબ્દથી સ્વભાવે જ જ્ઞાન લુખું છે. આ શબ્દ મને ચોંટ્યો, મને સંભળાવ્યું, મને કીધું, પણ તને તારા જ્ઞાનને તો જો, જ્ઞાન તો એનાથી ભિન્ન જ રહેશે. જ્ઞાનને પ્રયોગ કરવો કે આમાં જ્ઞાનમાં શું થાય છે, તપાસવું. હરખ વખતે જ્ઞાનમાં શું ભળી ગયું અને ખેદ શોક થયો ત્યારે જ્ઞાનમાંથી શું ઘટી ગયું, આ વાત તપાસીને નક્કી કરવી. હવે પ્રયોગ કરશો ત્યારે પહેલો અનુભવ શું થશે? કે એ હરખ શોકનો રસ ઉપર પહેલો ઘા પડશે, કાલે આપણે વાત ચાલી ગઈ કે આ એક એવું સત્શાસ્ત્ર છે, અથવા એ અનુભવના શાસ્ત્રો જ બધા એવા છે જેમાં આત્મજ્ઞાનનો વિષય ચાલ્યો છે, કે જીવના વિભાવ રસ ઉપર ઘા મારે છે. પહેલો કોઈ પ્રહાર થાય છે તો વિભાવ રસ ઉપર ઘા મળે. તો એ કઈ રીતે? કે જીવ જો પોતે પ્રયોગમાં ઉતરે, હજી વિચારમાં રહેશે ને ત્યાં સુધી સ્મૃતિનો વિષય છે એ વિસ્મૃત થઈ જશે. વિચાર કરી કરીને તો ઘણા અટક્યા અને ઘણા ભૂલી ગયા વિચાર કરેલો, એટલે એનું બહુ મહત્વ નથી. જો કે વિચાર ન કરતો હોય એને એમ કે તું કરતો ઠીક છે, પણ એનું એટલું મહત્વ નથી. પણ અહીંયા જો એ પ્રયોગમાં ઉતરે તો એ વિસ્મૃત નહીં થાય, એ વિશે જાશે નહીં એનો. જેમ સાયકલ ચલાવવો ભૂલતો નથી, તરવાનું ભૂલતો નથી, એ બધી વિદ્યા નથી ભૂલતો. એનું કારણ શું છે કે એણે એ પ્રેક્ટિકલ અભ્યાસ કરી લીધો છે. પણ યાદદાસ્તવાળી પુસ્તકો બધા ભીણ્યા હોય તો ભૂલી જવાય છે નિશાળમાં ભણેલા, કેમ કે એમાં પ્રેક્ટિકલ નથી. એમ પ્રયોગમાં આ વાત લીધી હોય તો પહેલો જે ફરક પડે છે એ રસ ઉપર પડે છે. જે હરખનો રસ ઉત્પન્ન થતો તો એકદમ ઠંડો થશે, જે એકદમ દુઃખ થઈ આવ્યું હશે એ એકદમ હળવું થઈ જશે, રસથી હળવું થઈ જશે. આ તો એનો પહેલો પરચો છે. આપણે કહે છે ને તમે પરચો દેખાડો, કંઈક ચમત્કાર દેખાડો, આ એનો પહેલો ચમત્કાર છે. કે ગમે તેવા સુખ દુઃખના કે હરખ શોકના પ્રસંગમાં ઉદયમાં આ જીવને આવું થયું હોય ત્યારે એણે આત્માને ઓળખ્યો નથી, તો આત્માને ઓળખવાનો એને પ્રયોગ વારંવાર પ્રસંગે પ્રસંગે કાર્ય કાર્ય ઉદયે ઉદયે ક્ષણે ક્ષણે જો કરવો હોય તો એમાં એને મોટો ફાયદો એ થશે કે એનો વિભાવ રસ કપાઈ જશે. જે રસથી એ પરિણામ ઉપડ્યું હશે સીધો પારો હેઠો બેસી જશે. આ બહુ મોટી વાત છે. અને જ્યાં રસ ઘટ્યો ત્યાં એનું જ્ઞાન થોડું સમર્થ થઈને, થોડું બળવાન થઈને, થોડું ચોખ્ખું નિર્મળ થઈને ભૂમિકાનું, તે ભૂમિકાનું વિશેષ કામ કરવા લાગશે. નહીતર અહીંયા પ્રશ્ન છે, એકવાર રાજકોટ વાંચનમાં આ પ્રશ્ન ઉઠાવ્યો હતો. રાજકોટ જવાનું થયું તો વાંચન કર્યું. મેં કહ્યું કે આપણે તો અહીંયા બધા બુદ્ધિશાળી સમાજ વધારે આવે છે, પહેલેથી જ ગુરુદેવ જીતા હતા ત્યારથી. તો એક મારો પ્રશ્ન છે કે બુદ્ધિમાં આ વિષય બેસે છે, ગ્રહણ થાય છે બરાબર બુદ્ધિપૂર્વક, કેમ કે વર્ષોથી અભ્યાસ કરીએ છીએ એટલે નથી સમજાતું એમ તો નહીં કહી શકાય. હવે આત્માના સ્વરૂપનો વિષય લઈએ કે આત્મા સ્વરૂપે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી આવો છે એવું જે શાસ્ત્ર નિરૂપણ છે બુદ્ધિગ્રાહ્ય થાય છે. કોઈ પણ પદાર્થનું જ્ઞાન કરવા માટે આ ચાર મુખ્ય પડખા છે કે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી પદાર્થનું સ્વરૂપ કેવું છે એ તો બેસે છે આપણું. એ ઉપરાંત ઉત્પાદવય ધ્રુવ કેવા છે, ગુણગુણીના ભેદ કેવા છે, દ્રવ્યગુણ પર્યાયના ભેદ કેવા છે, આ બધું આપણને બેસે. અને એક પદાર્થનું જ્ઞાન કરવા માટે આટલું તો પર્યાપ્ત છે. નયી વિભાગથી બેસે છે, નિશ્ચય નહીં, વ્યવહાર નહીં અને પ્રમાણ, એમ નયી વિભાગથી પણ આ વિષય બરાબર બેસે છે. છતાં જેવું સ્વરૂપ આત્માનું કહ્યું છે એવો જ હું છું એવું લાગતું કેમ નથી? એવો નિશ્ચય વર્તે એવી ઓળખાણ થાય તો અનુભવ થાય એમ કે છે આ શાસ્ત્ર તો. પક્ષાંતની ક્રાંત થવામાં શું કહે છે કે જો આ જ્ઞાન સ્વભાવે આત્માનો પ્રથમ નિશ્ચય થાય તો મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાનની બુદ્ધિઓ મર્યાદામાં આવે, એટલે સ્વસન્મુખ થાય અને સ્વસન્મુખ થઈને આગળ વધીને પક્ષાંતિ ક્રાંત થઈને અનુભવ કરે, નિર્વિકલ્પ અનુભૂતિ કરે. તો આ નિશ્ચય છે કે જેમાં લાગે આત્મા એવો ભાસે એવો આત્મા, એવું કેમ થતું નથી? બુદ્ધિ તો ઘણી છે આપણામાં, ઓછી બુદ્ધિ છે એમ તો કોઈ સ્વીકારવા તૈયાર નથી કે હું બુદ્ધિનો ઓછો છું એવું કોઈ સ્વીકારે? કમ અક્કલ પણ કોઈ સ્વીકારે? એ તો કોઈ ન સ્વીકારે. તો બુદ્ધિ તો ઘણી છે, આપી મારી દે. પણ એ બુદ્ધિ આ નિશ્ચયમાં કેમ કામ કરતી નથી? નિશ્ચય એટલે બુદ્ધિથી નિશ્ચય કર્યો નહીં, એવું ભાસવા લાગે, એવો પ્રતિભાસ થાય, એને નિશ્ચય કર્યો છે. તો કોઈ પ્રતિબંધક કારણ વર્તે છે ત્યાં. એવું કાર્ય થવામાં કોઈ એક પ્રતિબંધ કારણ ત્યાં વર્તે છે એ વાત શોધવી જોઈએ. એ પ્રતિબંધક કારણ કયું છે? કે એ પ્રતિબંધક કારણ એ છે કે રાગ રસથી રંજિત થયેલું જ્ઞાન છે, જ્ઞાન ચોખ્ખું નથી. બુદ્ધિ ભલે ગમે એટલી હોય, ઉઘાડ ગમે એટલો હોય, પણ જેનું જ્ઞાન રાગ રસથી મલિન થયું છે એનું જ્ઞાનનું દર્પણ ચોખ્ખું નથી, કે જેમાં એનો પોતાના સ્વભાવનો ફોટો એમ આવે, દર્પણમાં ફોટો આવે છે, પોતાના જ દર્પણમાં પોતાનું પ્રતિબિંબ નથી આવતું, સ્વભાવનું પ્રતિબિંબ નથી આવતું. કારણ કે એરિસો મેલો છે, એના ઉપર એટલી હદે મેલ ચડેલો છે કે પ્રતિબિંબ ઉઠતું નથી. ઈ મેલ છે તે રાગરસ છે, એને બંધ તત્વ કહ્યું છે. એ રાગરસને જ સમયસારમાં બંધ અધિકારમાં બંધ તત્વ કહ્યું છે. એ ચિકાશ છે રાગ. તો એક એ રાગરસને તોડવા માટે પહેલી વાત આ છે કે એણે જ્ઞાનથી આત્માને ઓળખવા, જ્ઞાન માનગીથી આત્માને ઓળખવા, પોતાની જ્ઞાન પર્યાયમાં વારંવાર જાગૃત રહીને, સાવધાન રહીને તપાસ કરવી જોઈએ. આ પ્રયોગ છે એનો, કે આ જે રસ આવે છે સંયોગનો, વિયોગનો, જે કોઈ પ્રકારે રસ આવે છે, એમાં જ્ઞાનમાં શું આવ્યું, શું ગયું. એટલે એમ કહ્યું છે આગળ કે કહેવા માત્ર જ ન કહે, ન ગ્રહે, એટલે માત્ર કહેવાનો કે વિકલ્પનો આ મોહ સહિતનો રાગ છે, પણ મોહ નહીં પકડાય. બરાબર છે, પણ છતાં જેને આત્માને શોધવો છે અને જેની જિજ્ઞાસા વૃત્તિ છે, આત્માને ઓળખવાની જેની જિજ્ઞાસા છે, આપણે નિર્ભ્રાંત દર્શનમાં એ વિશે આવશે કે જિજ્ઞાસાનું સ્ટેજ કેવું છે. કે એવી અપૂર્વ જિજ્ઞાસા ઓળખવા માટે થવી જોઈએ કે એ જિજ્ઞાસાના સદભાવમાં એને પાંચે ઇન્દ્રિયોના વિષયના રસ ટીકા પડી જાય. લૌકિક સંશોધનમાં એટલા ઊંડા ઉતરે છે. વૈજ્ઞાનિકોના જીવન ચરિત્રો જેને જોયા હશે એને ખ્યાલ આવશે કે કેટલાક વૈજ્ઞાનિકો લગભગ દાઢીવાળા છે, મોટાભાગના દાઢીને વાળવાળા. એનો અર્થ શું થાય ખબર તમને? કે એને હજામત કરવાની ફુરસત નથી. શું ટાઈમ થાય? કેમ કે તો રોજનો વિષય છે, એક દીએ બે દીએ, અને એટલો વખત નથી એની પાસે. એની વૃત્તિ સંશોધનમાં એટલી લાગેલી છે. કેટલાક વૈજ્ઞાનિકોના જીવન લેબોરેટરીમાં બે ગયા છે, એને બહારની દુનિયા જ જોઈ નથી. કેટલાક વૈજ્ઞાનિકો માટે એવું કહેવાયું છે કે એની લેબોરેટરીમાં એનું ટિફિન ખાણું આવે તો એમને પીડ્યું રહે, ને એ એના સંશોધનમાંથી એને કાંઈ ખબર જ ન પડે કે આ ક્યારે મૂકી ગયો, અને હાંજ પડી છે, ખબર પડી છે, એને ખબર ન પડે. જો બાહ્ય સંશોધનમાં પણ માણસ ઉતરે તો ખાવા પીવાનું ભૂલી જાય. તો આ તો અપૂર્વ આત્મતત્વ છે, એના સંશોધનમાં એવી અપૂર્વ જિજ્ઞાસાથી એ ઉતરે કે એના વિભાવ રસ ફિક્કા પડે અને એનું જ્ઞાન ચોખ્ખું થાય, નિર્મળ થાય, ને એમાં એને પોતાનો સ્વભાવ ન જણાય, ન ભૂતો ન ભવિષ્ય, કોઈ દિવસ બને નહીં. પણ ખરી વાત એ છે કે આ જીવે ઓળખવા માટેની જિજ્ઞાસા જે હદે કરવી જોઈએ એ હદે એને જિજ્ઞાસા કરી નથી. ઉપર ઉપરથી એને પ્રશ્નો પૂછ્યા છે અને ઉપર ઉપરથી જાણવાની મહેનત કરી છે. બીજો સંસારનો રસ તો ધરબાયેલો એમને મકબંધ પીડ્યો છે, ત્યાંથી તો હાથે ઉઠાવો નથી. જેમ કોઈ લોભી માણસ ભાષણ આપે દાન દેવું જોઈએ, હજારો લાખોના દાન દેવા જોઈએ, બસ દાન 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 દઈને એકદમ દાનવીર થઈ જવું જોઈએ. પણ ભાઈ કોથળી ઉપરથી ઉઠાવે નહીં, આ કે રૂપિયો ન દે એ બીજાના માટે. શું તો જાણનાર જે જાણતો હોય એને શું ખ્યાલ આવે? આ વાત બરાબર નથી. એ માણો એ કોથળીમાંથી રૂપિયો કાઢતો નથી, મોઢું ખોલતો નથી, કોથળીનું મોઢું બાંધ્યું છે છોડતો નથી, અને દાન દેવાની વાત કરે છે. આ કઈ બરાબર નથી. એમ આત્માના રસમાં આવવાના બદલે સંસારનો રસ એટલો ને એટલો, પંચેન્દ્રિય વિષયોનો રસ એટલો ને એટલો, એને ચૈતન્ય રસની વાત છે, એને મેળ નથી ખાતો, કેમ કે વિરુદ્ધ રસ છે. તો અહીંયા તો એટલું લેવું છે કે ખરી જિજ્ઞાસામાં જીવ આવે તો એનો રસ ફિક્કો પડી જાય, અને એ જિજ્ઞાસામાં એને સ્વરૂપનો ઓળખાણ ન થાય એવું બને નહીં. એટલે એમ કહ્યું કે જ્ઞાન લક્ષણથી આત્મા ઓળખાય છે એ સિવાય બીજો ઉપાય, બીજી રીત, બીજી વિધિ પદ્ધતિ નથી. તો જ્ઞાન તો ખ્યાલમાં આવે છે, છતાં કેમ ઓળખાતો નથી કે જિજ્ઞાસા કરી નથી? એ પ્રશ્નામૃતમાં એ વાત લીધી છે હાજી બેનશ્રી, કે ઉપર ઉપરની જિજ્ઞાસાથી કામ થતું નથી, ઉપર ઉપરની ભાવનાથી કામ થતું નથી. ઉપર છલ્લી કેમ કે એવું તો એને અનંતવાર કર્યું છે, ધર્મના સંપ્રદાયમાં આવીને અનંતવાર એ કર્યું છે, પણ અપૂર્વ ભાવનાથી ને અપૂર્વ જિજ્ઞાસાથી એણે ક્યારે પણ પોતાના સ્વરૂપ પાછળ જવાની કોઈ પ્રવૃત્તિ કરી નથી, જિજ્ઞાસા ના કરી નથી. એટલી વાત છે. ઉતરીને એટલે શું? પણ બુદ્ધિ ધારણા થાય છે તો સ્મૃતિ નો વિષય છે. એ તો સંસ્કાર પડી જાય, જ્યાં પ્રયોગથી જ્ઞાનને સમજે એટલી અપૂર્વ જિજ્ઞાસામાં આવે તો સંસ્કાર પડી જાય. શું જાગી જાય? બીજા ભાવમાં છેવટ કોઈ એક ભાવમાં પણ એ જાગી જાય. એને કોઈ કહેનારો એમ મળે અનુભવી જીવ, અનુભવીઓ બીજો નહીં, બીજો તો કોથળી ઉપરથી કોથળી છોડતો નથી વાત કરે છે, પણ અનુભવી છે કે એમ કહે કે આ જ્ઞાન સ્વયં જ્ઞાનથી થાય છે. જ્ઞાન સ્વતઃ થતું એક પરિણમન છે, સ્વતંત્ર છે, સ્વયં થાય છે, અને એ જ્ઞાનના થવામાં કોઈની અપેક્ષા નથી. ત્યાં એ પકડી લે છે અંદરમાં કે હા બરાબર ચાલે છે, જ્ઞાન તો આપોઆપ જ થાય છે, વિચારથી પકડતો નથી પણ પ્રયોગથી પકડી લે છે. જે પ્રયોગ ભૂતકાળમાં કર્યો તો એ પ્રયોગનું અનુસંધાન થઈ જાય છે, બસ સંસ્કાર જાગૃત થઈ જાય છે. પછી તો જેને ખબર પડે કે અનંતું જ્ઞાન અહીંયા ધરબાયેલું છે, દટાયેલું છે, અનંતું સુખ અહીંયા ફેર્યું છે, એ છોડે પછી. દરિદ્રી હોય, એક એક ટુકડા માટે, રોટલાના ટુકડા માટે ભીખ માગતો હોય ને, લાચારી કરતો હોય ને, અઠવાડ વીણતો હોય, એને એમ કહે કે તારા ઘરના આંગણામાં નખૂટ દોલત ભરી છે, એ કાઢ્યા વગર રહી શકે? એ જાય દરિદ્રતા કરવા પછી બીજે પહેલા આ કામ કરે
નહીં,
કે ભૂખો તરસો રહીને પહેલા આ કાઢી લો છે. એમ આ જીવે સુખ માટે જાવા નાખવામાં બાકી રાખી નથી. દરિયા ડોળ્યા છે એને, પહાડ અને સમુદ્ર ના પરિશ્રમ કર્યા છે, પહાડ તોડ્યા છે ને દરિયા ડોળ્યા છે, પણ ક્યાંય એને સુખ મળ્યું નથી અનંતકાળમાં. અને સુખ પાછળ એ લાચાર છે, ગમે એવા 3% માણસની પણ ખુશામત કરે છે. આ હોય છે ને ઓફિસર શેડ્યુલ કાસ્ટ, હે, ભંગીનો ઓફિસર બનાવ્યો તો સાહેબ સાહેબ કરે, આટલું કામ એક કરી દો સાહેબ, એક સહી કરી દો મારા કાગળ ઉપર, એક સહી કરી દો. શું કે એક ખાલી એને આમ એને સિગ્નેચર લેવા માટે લાચારી કરે, સુખ માટે એને લાચારી કરવામાં બાકી નથી રાખ્યો. એને ખબર પડે કે સુખનો ભંડાર મારામાં ભર્યો છે, એ ખોઈદા વગર કેમ રહી શકે, અંદર રહી શકે નહીં. પણ એને પ્રતીત આવવી જોઈએ, સત્પુરુષના વચન ઉપર એને પ્રતીત આવવી જોઈએ. પ્રતીતિ પૂર્વકનો વિચાર સાધક છે અને અનુભવ સાધ્ય છે. આમાં એક ભૂલ આવશે. પ્રતીતિ પૂર્વકનો વિચાર સાધક છે અને અનુભવ સાધ્ય છે, એને વિશ્વાસ આવવો જોઈએ, એટલી વાત છે. તો એ રીતે માત્ર વિચારથી નહીં પણ પોતાના ઉદયમાં વારંવાર પ્રયોગ કરીને અત્યંત અત્યંત અપૂર્વ જિજ્ઞાસાથી એણે પોતાનું સ્વરૂપ સંશોધન કરીને સ્વભાવને ઓળખવાની મહેનત કરવી જોઈએ. એ પ્રથમ પુરુષાર્થ છે નિશ્ચયનો. નિશ્ચયનો ની દિશામાં પહેલો પ્રયત્ન કરવો જોઈએ, પછી બીજી દિશા પકડવાની વાત છે કે જ્યાંથી સ્વસન્મુખ થઈને અનુભૂતિ સુધી પહોંચાય છે.
જય હો પરમ કૃપાળુ શ્રી કાંતિ દેવનો, જય હો વિતરાગી કુંભ પ્રધાન.